સ્વામિનારાયણ સ્વામિનારાયણ રે. સંવત 1883ના અષાઢવધિ પડવાને દિવસ સ્વામીશ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારણ વિશે બિરાજમાન હતા અને તે દિવસ ઠક્કર હરજીએ પોતાને ઘેર શ્રીજી મહારાજને પધરામણી કરાવી અને ત્યારે શ્રીજી મહારાજ ત્યાં પધાર્યા. પછી ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર ગાદી તિક્યા બિછાઈને શ્રીજી મહારાજને બિરાજમાન કર્યા. પછી હરજી ઠક્કરે શ્રીજી મહારાજની કેસર ચંદનાદિકે કરીને પૂજા કરી. એવી રીતે શ્રીજી મહારાજ પૂર્વે મુખારવિંદે બિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે મોગરાના પુષ્પના હાર તથા બે ભુજાને વિશે તે પુષ્પના ગજરા તથા પાઘને વિશે તે પુષ્પના તોરા તે અતિશય બિરાજમાન હતા અને શ્રીજી મહારાજના મુખારવિંદને આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા વરણ બેઠી હતી. ભક્તો, વચનામૃતની કથા છે એટલે થોડીક તમને ગહન તો પડશે પણ સમજાય જાય તો કામ થઈ જાય, કારણ કે આ મહારાજની વાણી છે એટલે જલ્દી પથ પડે નહીં. નાનું છોકરો, નાનું છોકરું એને દૂધ પાવું હોય ને તો પહેલાં બકરાનું દૂધ પાય, શું કામ આછું હોય એટલે. અને કાં બહુ બીમાર થઈ ગયો ને અમુક, એમાં ખાસ તો આ હૃદય દબાણવાળા હોય ને, એને પછી દૂધ પીવું હોય તો ડૉક્ટર શું કહે ખબર, તેમ બકરાનું દૂધ પીજો કે, કારણ કે તમારું હાડું નબળું પડી ગયું છે એટલે હવે ભેંસનું દૂધ પચાવ્યા કે આમ નથી. આમાં સમજાય, આ ભેંસનું દૂધ છે તે નબળું હૃદયવાળું પચાવ્યા કે એમ નથી, બાળકને પચે એમ નથી, જોવાનું છે અને હૃદય બરાબર હાલતું હશે એને આ દૂધ પચશે. અને આ દૂધ જેને પચે ને પછી બીજી દવાની જરૂર પડે નહીં, એને ટીકડા ખાવાનું બંધ થયા સમજવાના, સમજાય. આ આ ભેંસનું દૂધ પીવ્યા ને પછી બીજી દવા બધી બંધ, એ માંદો જ ન પડે ને, એવું નિરોગી થઈ જાય. બોલો, એટલે જુવાન થઈને બેઠા છે કે બીમાર થઈને બેઠા છે? જુવાન થઈને બેસજો તો કામ થઈ જાય. ભક્તો, ખરેખર વચનામૃત એટલો બધો અદ્ભુત ગ્રંથ છે. મહારાજે આ વચનામૃતની અંદર ઠસી ઠસી જાણે વેદ ભરી દીધો, ઠસી ઠસી વેદ ભર્યો. એમ કહી તો ઓછું છે. પેલા જૂનાગઢના નવાબના હાથમાં જયારે વચનામૃત આવ્યું ને એને વાંચ્યું, મુસ્લિમ રાજા એના મોઢામાં શબ્દ કેવા નીકળ્યા ખબર છે? એ બોલને વાલે તો ખુદા હે, બોલને વાલે તો ખુદા હે, મગર લિખને વાલે ભી ખુદા હે. કે બોલવા વાળા તો ખુદા જ પણ આના લખનારા પણ ખુદા છે, એવું અદભુત વચનામૃત છે. વચનામૃત નું પિયુષ જેને પીવાઈ ગયું એને પછી કાચું જરાય રે નહીં. માટે ધીમે ધીમે આપણે પાછું પણ પિતા રહેજે, ઉલટી કરી નાખતા નહીં તો કામ થઈ જાય. મહારાજ ત્રીજું વચનામૃત પણ અદ્ભુત રીતે સમજાવે છે. તે સમયમાં શ્રીજી મહારાજે સર્વે સંત મંડળને પ્રશ્ન પૂછ્યો છે, જે હરિભક્તના હૃદયને વિશે દયા અને સ્નેહ એ બે સ્વાભાવિક રહ્યા હોય ત્યારે સ્નેહનું સ્વરૂપ તો મદ જેવું છે, તે જ્યાં ત્યાં ચોંટે, અને દયાનો સ્વભાવ એવો છે જે જ્યાં ત્યાં દયા કરે. ત્યારે ભરતજીએ મૃગલાઓ પર દયા કરી તો તે મૃગલીને પેટે જન્મ લેવો પડ્યો, અને જે દયાવાનો હોય તેને જે ઉપર દયા આવે તે સંગાથે સ્નેહ થયા વિના રહે નહીં, અને એ દયા અને સ્નેહ તેને ટાળવાનો ઉપાય તો આત્મજ્ઞાન ને વૈરાગ્ય બે જ છે. બહુ અદ્ભુત વાત મહારાજને બતાવે છે. મહારાજ કે મુમુક્ષની અંદર આ સહજ બે વસ્તુ પડી છે, કઈ? તો કે દયા અને સ્નેહ. દયા અને સ્નેહ થયા વિના રહે જ નહીં. કોઈ જીવ એવો નથી કે એને દયા અને સ્નેહ ન હોય, બધે ન હોય, સમજાય છે? બધે ન હોય પણ ક્યાંક ક્યાંક તો હોય જ. કાલે મારે દ્રષ્ટાંત નહોતું આપ્યું કે ચોર છે બીજાને તે ચોરી આવે ત્યાં ક્રૂર થાય છે પણ પોતાની ઘેરે ક્રૂર હોતો નથી. મહારાજ કે આનું લક્ષણ જ એવું છે કે જીવને સહજ જ જ્યાં દયા થાય છે ત્યાં સ્નેહ થઈ જ જાય છે. કોઈ પણ જગ્યાએ દયા ઉપજે એની સાથે પ્રીત બંધાણી વિના રહેતી નથી. ભરતજીને મૃગલીમ દયા થઈ તો પ્રીત બંધાણી, અને પ્રીત બંધાણી તો ગજબ થઈ. હું થયો દેહને મૂકીને મોટા રાજા થયા નહીં, તો શું થયા હતા? મૃગલું થયા હતા? કોણે કીધું? વિચાર કરો કે ભગવાનને મૂકીને બીજી જગ્યાએ દયા કરીને સ્નેહ કર્યો તો ભગવાનના પુત્ર ભરતજી જેના નામ ઉપરથી અજના અપખંડ દેશનું નામ ભારત પડ્યો, વિરલ પુરુષ, નવખંડ ખંડ ધરતીનો ધણી, પણ મૃગલાની પેટે જન્મ લેવો પડ્યો. એટલે મહારાજ અહીંયા દયા અને સ્નેહને કાઢવા માગે છે. અને ભક્તો તમે જુઓ ને, સાધુ જ્યાંથી કથા કરવા બેહે ન્યાયથી દયા અને સ્નેહને તોડવાની જ વાતો કરતા, માં ખોટા, બાપ ખોટા, ઘર ખોટું, વાડે ખોટી, મેળી ખોટું, ખોટું ખોટું જ કરે. બોલો કે આ જીવને જો ચોટ લાગી જાય ને ખોટું થઈ જાય તો કામ થઈ જાય, ખોટું થઈ જાય. આ કેટલા વર્ષથી આ બધા સાધુ મથે જ ત્યારે, એટલે ખોટું થયું. તમને કંઈ ખોટું નથી થયું, થયું અમારી પાસે સાબિતી જ તમારું ખોટું નથી થયું. બોલો થયું જ ખોટું? અને ખોટું થયું એ ઘેરે જાય, માના હામ છે. અને જેને ખોટું થઈ ગયું હોય ને એ ન જાય, શું કામ? એને ખબર મામ હવે કાંઈ આપણી છે નહીં, કારણ કે ખોટું થયું અને માં પણ ખોટી જ થઈ જાય, એટલે એને ઉપાધિ હોય. શિબિરમાં આઠ દાડા દાખલો જ્યારે સંતો કરે ને ત્યારે માંડ એક બેન ખોટું થાય. લો, ખોટું થવું ઘણું કઠણ કામ છે. મહારાજ કહે કે જીવને બધું સાચું રહે છે, એટલે ગમે ત્યાં દયા અને સ્નેહ કરી જ રાખે. દયા સ્નેહ નથી કરવાના એમ નહીં, કરવા જોઈએ, પણ જીવ ન કરવા જોઈએ ના કરે છે, અને કરવા જોઈએ ત્યાં કરતો નથી. દયા ને સ્નેહ ભગવાનમાં થઈ જાય, ભગવાનના સંતમાં થાય, ભગવાનના ભક્તમાં થાય, ભગવાન આચાર્ય મારમાં થાય તો કામ થઈ જાય. પણ ન્યામાળો લાકડા જેવો થઈને બેઠો હોય, બોલો મંદિરમાં જરા કામ તેમ હાલતું, આમ ન ચલાવી લેવાય, આમ તે હાલતા હશે, અને ઘેરે તો બબે હાથ આમ તે માલ્યું જતો હોય. બોલો, અને અમે અમે છે ને આમ બહુ ફરીને એટલે અનુભવ હોય, મંદિરમાં જે બહુ આમ ઘૂસતા મારી મારી કરતો ને, ઘરમાં કાંઈ ન ઉપજતો બિચારો, ઘેરાઓ કંટાળ્યો હોય, ઘરમાં કોઈ સાંભળતું ન હોય, એટલે રીહ ચડી હોય ને એ પછી મંદિરમાં ઉતારે. જીવને જ્યાં દયા અને સ્નેહ થાવો જોઈએ ત્યાં થતો નથી, ન થાવો જોઈએ ત્યાં થાય છે. હવે ન થાવો જોઈએ ત્યાં થયો છે, એને ટાળવાનો કોઈ ઉપાય ખરો? એવો પ્રશ્ન છે. અહીંયા મહારાજ એની અંદર જ વાત કરે છે કે દયા અને સ્નેહ જે છે એને ટાળવાનો ઉપાય તો આત્મજ્ઞાનને વૈરાગ્ય બે છે. તે આત્મજ્ઞાન એવું છે જેમાં કાંઈ બીજું પેસે જ નહીં. આત્મજ્ઞાન જેને પ્રગટે ત્યાં પછી માઇક વસ્તુ કોઈ આવે નહીં. અને વૈરાગ્યનું એવું સ્વરૂપ છે જે સર્વે નામરૂપને નાશવંત દેખાડે. માટે આત્મજ્ઞાનને વૈરાગ્ય બે વતે કરીને દયા અને સ્નેહનો નાશ થઈ જાય છે. અને સ્થૂળ સૂક્ષ્મને કારણે આદિક સર્વે ઉપાધિનો પણ નાશ થઈ જાય છે, અને કેવળ બ્રહ્મ સત્તા માત્ર રહે છે. પછી એને ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે દયા અને સ્નેહ રહે છે કે નથી રહેતો? આવો પ્રશ્ન છે. પ્રશ્ન સમજાણો, દયા અને સ્નેહ જીવને મોક્ષ બગાડનારા છે. આપણી પદ્ધતિ જરા સમજાવી, દયા અને સ્નેહ જીવનો મોક્ષ બગાડનારા છે. દયા અને સ્નેહ ન ટળે ત્યાં સુધી મોક્ષ ક્લીન ન થાય, મોક્ષની લાઈન ક્લીન ન થાય. તો દયા અને સ્નેહ કેમ ટળે? તો કે બે વસ્તુ ટળે. કઈ? તો કે આત્મજ્ઞાન અને વૈરાગ્ય. આત્મજ્ઞાન અને વૈરાગ્ય આવે ત્યારે દયા અને સ્નેહ બે ટળી જાય છે, અને દયા અને સ્નેહ ટળતાની સાથે મુમુક્ષ અને મોક્ષનો રસ્તો ક્લીન મળી જાય છે. પણ એની અંદર મહારાજ આશંકા કરી. મહારાજ કે દયા સ્નેહ ટળતા ટળતા કેટલું ટળે છે? આત્મજ્ઞાન વૈરાગ્ય કરીને ટળતા ટળતા બધામાં ટળી જાય છે કે ભગવાન ને ભગવાનના સંતો ભક્તોમાં દયા અને સ્નેહ રહે છે? આવો પ્રશ્ન છે. નહીતર ઘણા બધાને વૈરાગ્ય પ્રગટે સમજણો, પણ ઓવરલોડ પ્રગટી જાય. કેવો પ્રગટી જાય? ઓવરલોડ. દેહના સંબંધી, દેહના સંબંધી મા બાપ આ તે, એમાંથી તો પ્રીત તૂટી જાય, એમાં કોઈ જગ્યાએ મન ન લાગે વૈરાગ્યને કારણે. પણ પછી એ ત્યાગાશ્રમ આવે ને તો ત્યાગાશ્રમમાં પણ કોઈને રેત ન થાય, કોઈ સાધુ નહીં, કોઈ ભગત નહીં, આપણે તો આપણો મોક્ષ કરવાયા, બસ વાત પતી ગઈ. એ ઓવરલોડ પ્રગટી ગયો કે શું કહેવાય? શું કહેવાય? હરિભગતે ઘણા એવા હોય, વૈરાગ્યને અવલંબન કરીને દેહના કોઈ સંબંધ યારે જાજો સંબંધ ન રાખે, પણ ભગવાનના ભગતારે ન રાખે. ભગવાનના સાધુ ભાળે ને, ઓલા સાધુ કે હરિભગત બિચારા સામે જે સમણી કહે ને તે કાળું મોઢું કરે, 500 ગ્રામ એડિયું પી ગયો એમ. એ ઓવરલોડ વૈરાગ્ય કહેવાય. સમજાય? તો અહીંયા પ્રશ્ન એવો છે કે આત્મજ્ઞાન અને વૈરાગ્ય પ્રગટ્યા પછી એને કઈ ટાઈપ કઈ ટાઈપનું નિર્માણ થાય છે, એને પછી દયા અને સ્નેહ ટળતા ટળતા ક્યાં સુધી ટળે છે? એને ભગવાનના ભક્ત, ભગવાનના સંત કે ભગવાન વિશે દયા અને સ્નેહ રહે છે કે ત્યાંય ટળી જાય છે? આવો પ્રશ્ન છે. પ્રશ્ન ક્લીન સમજાણો? સારું, ન સમજાય ને તો પછી કેસેટમાં સાંભળી લેજો. એ પ્રશ્ન જ. પછી મુક્તાનંદ સ્વામી તથા શુકમુનિ તથા નિત્યાનંદ સ્વામી આદિક પરમહંસે જેની જેવી દૃષ્ટિ પૂગી તેઓ તેને ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું યથાર્થ સમાધાન થયું નહીં. આ વચનમાં કેટલા ગહન હશે જુઓ. કેવા મોટા મહાબ્રહ્મનિષ્ઠ સંતો અને પ્રકાંડ પંડિત મુક્તાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ત્રણેય મહાપંડિતો, પણ એનાથી ઉત્તર થયો નહીં. અને કરવા ગયા તો મહારાજ આશંકા કરી એટલે કોઈથી શક્ય બન્યું નહીં. ભક્તો, વચનામૃત જ્યારે વાંચીએ ને ત્યારે એમાં સહેજે મહારાજની સ્વરૂપરીતા આપણને દેખાય. આ બધા સંતો એવા એવા જબરજસ્ત છે, જ્ઞાની છે, કે ભગવાન પુરુષોત્તમ નારાયણ ન આવ્યો હોત ને એક એક જો આવ્યો ને ખાલી આમ પ્રાઇવેટ તો બધા ભગવાન થઈને પૂજાણ આવત. આટલી સામર્થ્ય દાખવનારા મહાબ્રહ્મનિષ્ઠ સંતો સામે બેઠા હોય પણ મહારાજ આશંકા કરે ને તો કોઈથી ઉત્તર ન થાય. નેતર ગોપાળાનંદ સ્વામી જેવા, નિત્યાનંદ સ્વામી જેવા જેનો દુનિયામાં જોટો ન જડે પણ તોય મહારાજની આશંકાનો ઉત્તર થાય નહીં. નેતર મહારાજ ક્યાં ભણવા ગયા બોલો? 11 વર્ષ જ ઘરબાર છોડીને નીકળી ગયા. 11 વર્ષમાં ભણી ભણીને કેટલું ભણ્યા છે? 7 વર્ષ તો કે ભણવાનો મોકો નહોતો મળ્યો. શું કામ ખબર? વૈરાગ્ય હતા, તે કોઈ ગમતું જ નહોતું પડખે, ભણે ક્યાં. અને પછી લોજમાં આવ્યા અને તરત તો પછી રામાનંદ સ્વામીએ ગાદી પર બેહારી દીધા અને સત્સંગની જવાબદારી આવી ગઈ. એમ ભણ્યા ક્યાં? જે કાંઈ કર્યું 11 વર્ષમાં કર્યું, અને એટલું કર્યા પછી પણ મહાબ્રહ્મનિષ્ઠ અને મહાન જ્ઞાની પ્રકાંડ પંડિતો જેનો દુનિયામાં જોટો ન જડે એવા સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા મહાપંડિત રાજો પણ મહારાજના પ્રશ્નોનો જવાબ ન આપ્યો કે એ જેનું ભગવાનપણું છે. આમાં કોઈથી ઉત્તર ન થયો. પછી શ્રી મહારાજ બોલ્યા, જે લ્યો અમે ઉત્તર કરીએ. એનો તો ઉત્તર એમ છે, જે જ્ઞાનને વૈરાગ્ય કરીને ત્રણ શરીર, સ્થૂળ સૂક્ષ્મને કારણ, ત્રણ અવસ્થા જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ, ત્રણ ગુણ સત્વગુણ રજોગુણ ને તમોગુણ, એ સર્વે માયક ઉપાધિ થકી ચૈતન્ય જુદો થઈ જાય છે. આત્મજ્ઞાન અને વૈરાગ્ય પ્રગટે એટલે ને કેવળ સત્તા માત્ર રહે છે પણ માયક ઉપાધિનો લેશ પણ રહેતો નથી. ત્યારે જેમ દીપકનો અગ્નિ તે કોડિયું તેલને વાટ, એ ત્રણને યોગ કરીને દ્રષ્ટિમાં આવે. દીપકનો અગ્નિ એટલે દીવાનો અગ્નિ, કારણ કે મોટો જ્વાલા હોય એને અગ્નિ જ કહેવાય, પણ દીવાનો અગ્નિ એ ક્યાં સુધી દેખાય? તો કે કોડિયું હોય, વાટ હોય, દિવેલ હોય ત્યાં સુધી એ દેખામાં આવે છે તથા ગ્રહણ કર્યામાં આવે છે. પણ જ્યારે ત્રણ પ્રકારની ઉપાધિનો સંગ છૂટી જાય છે ત્યારે અગ્નિ કોઈની દ્રષ્ટિમાં પણ ના આવે અને ગ્રહણ પણ ન થાય. ત્રણેયનો સંગ છૂટી જાય માને કોડિયું ન રહે, વાઇટ ન રહે અને દિવેલ ન રહે, પછી અગ્નિ પણ રહે નહીં. એ કોઈને સ્પર્શ ન થાય, કોઈની આંખમાં પણ દેખાય નહીં. ને ઉપાધિ યુક્ત હોય ત્યારે દ્રષ્ટિ આવે, ઓલા ત્રણની સાથે હોય ત્યારે દેખાય છે ને ગ્રહણ કર્યામાં આવે. તેમ જ્ઞાન વૈરાગ્ય કરીને સર્વે માયક ઉપાધિ નિવૃત્તિ પામે છે ત્યારે જીવાત્મા છે તે કેવળ બ્રહ્મસત્તા માત્ર રહે છે ને તે મન વાણીને અગોચર છે ને કોઈ ઇન્દ્રિય કરીને ગ્રહણ કર્યામાં આવતો નથી. પછી તે કાળે તો એને જો શુદ્ધ સંપ્રદાય કરીને ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત થયું હોય ને ભગવાનને ભગવાનના ભક્તનું મહાત્મ યથાર્થ સમજાયું હોય તેને તો સર્વે માયક ઉપાધિનો સંગ ટળી જાય ને પોતાનો જીવાત્મા બ્રહ્મરૂપ થાય તો પણ ભગવાનને ભગવાનના ભક્તની વિશે જે દયા અને પ્રીતિ તે નિરંતર રહે છે. મહારાજ કે જેમ કોડિયું, વાટ ને દિવેલ એ ત્રણ જતા રહે એટલે ઓટોમેટિક અગ્નિ જતો રહે છે, એમ મહારાજ કે દયા ને સ્નેહ જતા રહે એટલે ઓટોમેટિક ત્રણ દેહ, ત્રણ અવસ્થા, ત્રણ ગુણ એનો ભાવ જતો રહે છે. એથી કરીને અરક્ષકને પામતો નથી. પણ એટલી મોટી સ્થિતિને પામ્યા પછી પણ મહારાજ કે એ ભક્તને જો શુદ્ધ સંપ્રદાયનું જ્ઞાન થયું, મહારાજ એવો શબ્દ મૂક્યો, શુદ્ધ સંપ્રદાયનું જ્ઞાન થયું, માને સંપ્રદાય એનું નામ કહેવાય, શુદ્ધ સંપ્રદાય એનું નામ કહેવાય જેની અંદર ભગવાનનો મહિમા હોય, સત્શાસ્ત્રનો મહિમા હોય અને ભગવાનના સંતનો મહિમા હોય, ધર્મનો મહિમા હોય, એને શુદ્ધ સંપ્રદાય કહેવાય. મહારાજ કે શુદ્ધ સંપ્રદાય કરીને જેને જ્ઞાન થયું હોય એને કદાચ ત્રણ અવસ્થા, ત્રણ ગુણ અને ત્રણ હું બીજું ત્રણ દેહ એથી પર, એના ભાવથી પર થઈ ગયો હોય, એવી સ્થિતિને પામ્યો હોય તોય પણ ભગવાન, ભગવાનના સંત અને ભગવાનનો ભક્ત એમની પ્રત્યેનો દિવ્ય ભાવ જતો નથી, એની પ્રત્યેથી દયા અને સ્નેહ જાતો નથી. અદ્ભુત આનંદ સ્વામી કેવા વૈરાગી કહેવાય, હે કેવો વૈરાગી કહેવાય? લગ્નના માંડવામાંથી મીંડોળ હોતા ભાગ્યા, ત્રણ ફેરા ફેર્યા, ચોથો અધૂરો રહી ગયો. જો કે અમારા કોઠારી સ્વામીનો સંકલ્પ છે, કદાચ ભગવાન વહેલો મોડો સાકાર કરશે, કે આપણે કેવો સાધુ કરવો, ત્રણ ફેરા ફરીને આવે કે ચોથો ફેરો મુકાઈને કે લાવવો છે. એકને એકબીજ ગઈ ફોન કર્યા પણ હરખું ન આવ્યું. એક એનો પહેલો સંકલ્પ હતો કે આપણે એક એવો સાધો કરવો, એકનો એક હોય અને બે ત્રણ ભાઈ વચ્ચે એક હોય તોય પણ ભગવાન ભજે એવો વૈરાગી બનાવો. એકમાં સફળ થયા. હવે બીજો એક સંકલ્પ છે, હવે એ ભગવાન પેલો મોટો સાધુ તો ભાઈ સત્ય સંકલ્પ હોય, જે સંકલ્પ કરે એ પૂરો થાય, થાય કે ન થાય, અધૂરો રહે જ નહીં. અદ્ભુતાનંદ સ્વામી મીંઢોળ હતા ભાગેલા, આવા મહાવૈરાગી. હું તમને એ વાત બતાવવા માંગુ, ગમે એટલો વૈરાગ્ય હોય અને ગમે એટલું આત્મજ્ઞાન હોય તોય પણ એને ભગવાનના ભક્ત કે સંત પ્રત્યેથી દયાને સ્નેહ જતા નથી. અદ્ભુતાનંદ સ્વામી આવા મહાવૈરાગ્ય હતા, મીંઢોળ સ્વતા ભાગ્યા. પરંતુ આ ધારાનંદ સ્વામીના ગ્રંથમાં એવું લખ્યું છે કે મહારાજે સુરતમાં જ્યારે સંતોને ફરવા મોકલ્યા અને એ વખતે જબરજસ્ત બીમારી આવેલી અને ત્યારે અદ્ભુતાનંદ સ્વામી સુરતની અંદર ત્યાં કેટલાય સંતો ધામમાં જતા રહ્યા હતા અને એ વખતે સ્વામી એક અઠવાડિયા સુધી સંતોની લગાતાર સેવામાં રહ્યા અને આડદાડા સુધી આંખમાં ઊંઘ ન લીધી, અખંડ સંતોની સેવા કરી. એ સેવા ક્યારે થઈ હશે? દયા અને સ્નેહ હશે તો જ. બીજો પ્રસંગ, અદ્ભુતાનંદ સ્વામી મહારાજ વડતાલથી સારંગપુર આવતા અને મધ્યમાં ભાલ દેશમાં મહારાજે પ્રકરણ ચલાવેલું, જ્યાં કૂતરાનો અવાજનો એટલા ગામથી દૂર રહેવું, ગમે એવો શિયાળો હોય તો કોઈ ઉથાર ન લેવો. અને મહારાજ જ્યારે આ પ્રકરણ ચાલતું હોય ને એમાં એ ભાલદેશમાંથી પ્રસાર થયા. મધ્યરાત્રિ અંધારું ઘમઘોળ, મહારાજ બૂમ મારી સુરાખાચર, ત્યાં અદ્ભુતાનંદ સ્વામી બોલ્યા, હા મહારાજ. મહારાજ કે આ કોણ? મહારાજ એ તો હું અદ્ભુતાનંદ, પણ અહીંયા એકલા કેમ? મહારાજને કે મહારાજ એકલો નથી, આ કાળા માથા જેટલા દેખાય ને એ બધાય સંતો છે. મહારાજ કે પણ આમ કેમ? તો કે મહારાજ ટાઢ જ્યારે સહન ન થઈ તે રેતીમાં ખાડા ગાળે ગાળે અને બધા અંદર બેઠા છે, માથે રેતી વાળ દીધી છે. મહારાજ કે તમે કેમ બહાર છો? મહારાજ મારા મનમાં એમ થયું કે આ બધા રેતીમાં બેઠા છે, ઓચિંતા કોઈ અજાણો ઘોડેસવાર આવે અને ઉપર ઘોડા દોડાવે તો સંતોનું વાગી જાય, અને એમ ન થાય એટલા માટેનું સંરક્ષણ કરવા માટે ટાઢને સહન કરીને બધાની રક્ષા કરું છું. મહાવૈરાગ મીંઢોળ સ્વતા ભાગ્યા હોવા છતાંય શુદ્ધ સંપ્રદાયનું જ્ઞાન અને સાચો વૈરાગ, અન્નમ સાચો વૈરાગ, સાચો વૈરાગ કે જેને કારણે એને સંતો પર દયા અને સ્નેહ રહ્યો. મારે કે શુદ્ધ સંપ્રદાયનું જ્ઞાન જેને હોય એને દયા અને સ્નેહ તો સહેજે રહે જ. અને દયા અને સ્નેહ ન રહે, ભગવાનનો ભક્ત કે ભગવાનનો સંત એ બીમાર હોય ને તકલીફ હોય ને એની બાજુ એક સંકલ્પ ન થાય, એની બાજુ દયા ન સ્ફુરે તો એના વૈરાગ્યમાં ખોટ છે, શુદ્ધ સંપ્રદાયનો વૈરાગ્ય નથી. મહારાજ અદ્ભુત વાત બતાવ, મહારાજ કે શુદ્ધ સંપ્રદાયનું જ્ઞાન હોય તો એને જરૂર, જેમ કોડિયું વાટ અને દિવેલ ખતમ થતાની સાથે અગ્નિ ખતમ થઈ જાય છે, એ મહારાજ કે આત્મજ્ઞાન વૈરાગ પ્રગટતાની સાથે ત્રણ દેહ ત્રણ અવસ્થા અને ત્રણું બાકીનું ગુણ એ બધાનો ભાવ ટળી ગયો હોવા છતાંય પણ મહારાજ કે દયા અને સ્નેહ ભગવાનના ભક્ત પ્રત્યે ટળતો નથી. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ દીપકનો જ્યોત છે તેને જ્યારે ઉપાધિનો સંગ ટળી જાય છે ત્યારે એ અગ્નિ કોઈ ઇન્દ્રિય કરીને ગ્રહણ ન થાય એવો આકાશને વિશે રહે છે, તો પણ એ અગ્નિને વિશે સુગંધ તથા દુર્ગંધનો જે પાશ લાગ્યો છે તે ટળતો નથી. જેમ વાયુ છે તે તો અગ્નિ થકી પણ વધુ અસંગી છે, તો પણ તેને સુગંધ તથા દુર્ગંધીનો પાશ લાગે છે. તેમજ જીવાત્માને જ્ઞાન વૈરાગ્ય કરીને માયક ઉપાધિનો સંગ ટળી જાય છે, તો પણ સત્સંગનો પાશ લાગ્યો છે તે ટળતો નથી. અંતે બ્રહ્મરૂપ થાય તો પણ નારદ સનકાદિક ને સુખદેવજી તેની પેઠે ભગવાન તથા ભગવાનના ભક્તની વિશે અતિશય દયાને પ્રીતિ વર્તે છે. મહારાજ બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કે કદાચ પેલું કોડિયું વાટ ને દિવેલ બધું જતું રહે, અગ્નિ ઓલવાઈ જાય, પરંતુ તેમ છતાં એ ઘરની અંદર કોઈ પ્રવેશ કરે તેને ખબર પડે અહીંયા દીપ પહેલાં બળતો હશે એની સુગંધી જાતી નથી. સુગંધ અને દુર્ગંધનો પાશ પહેરી જાય છે. સુગંધનો બે હે, દુર્ગંધનો બે હે. દાખલા તરીકે ઉપરવા બગીચો સુંદર હોય તો પવન લહેર આવે તેની સુગંધ અહીંયા આવે વિના રહેતી નથી. એ વાયુને એને એનો સ્પર્શ થઈ જ ગયો, વાયુને એની અંદર સ્પર્શ થઈ જ ચૂક્યો. એવી રીતે કોઈ જગ્યાએ દુર્ગંધી હોય તો એનો ગંધ આવ્યો એને પણ રહેતો નથી. એમ મહારાજ કહે કે એને જ્ઞાન અને વૈરાગ પ્રગટ થયા પછી પણ શુદ્ધ સંપ્રદાયનું જ્ઞાન થયું હોય તો એને મહિમારૂપી અંદર પાશ પહેરી જાય છે. શું? મહિમારૂપી પાશ અંદર પહેરી જાય તો એને ભગવાનને ભગવાનના સંતનો મહિમા કોઈ દી જાતો નથી, દયા અને સ્નેહ એના ઉપરથી કોઈ દી ઓછો થતો નથી. અને કુસંગનો પાશ જો બેહી ગયો હોય તો ભગવાન કે ભગવાનના સંત કે ભગવાનના ગમે એટલા મહાન હોય તો એની બાજુ એને દયા કે સ્નેહ રહેતો નથી, ભલે પોતે બ્રહ્મરૂપ થઈ જાય તોય. ત્યાં શ્લોક છે જે પરિનિષ્ઠતોપી નિર્ગુણ ઉત્તમ શ્લોક લીલિયા ગૃહતચેતા રાજર્ષે આખ્યાનમ યદધિતવાન તથા હરેર ગુણાક્ષ આત્મરામશ્ચ મુનિયો તથા પ્રાયેણ મુનિયો રાજન તથા ગીતામાં કહ્યું છે જે બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ સમઃ સર્વેષુ ભૂતેષુ મદભક્તિ લભતે પરામ ઇત્યાદિ ઘણા શ્લોકે કરીને પ્રતિપાદન કર્યું છે. જે ભગવાનના ભક્ત હોય તે જ્ઞાન વૈરાગ્ય કરીને માયક ઉપાધિને ત્યાગ કરીને બ્રહ્મરૂપ થયા હોય તો પણ ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે દયા ને પ્રીતિ તેને યુક્ત હોય છે. અને જે ભગવાનનો ભક્ત ન હોય ને કેવળ આત્મજ્ઞાનને વૈરાગ્ય કરીને માયક ઉપાધિને ટાળીને સત્તા માત્ર વર્તતો હોય તેને તો સાધન દિશાને વિશે ભગવાનની ઉપાસનાએ રહિત એવા જે કેવળ આત્મજ્ઞાની તેના સંગરૂપ કુસંગનો પાશ લાગ્યો છે. માટે ભગવાનને ભગવાનના ભક્તને વિશે દયાને સ્નેહ થાય થતા નથી. જેમ વાયુને અને અગ્નિને દુર્ગંધનો પાશ લાગે છે તેમજ એને એ કુસંગનો પાશ લાગ્યો છે તે કોઈ પ્રકારે ટળતો નથી. જેમ અશ્વત્થામા બ્રહ્મરૂપ થયો હતો પણ એને કુસંગનો પાશ લાગ્યો હતો, માટે શ્રી કૃષ્ણ ભગવાનને તે ભગવાનના ભક્ત જે પાંડવ તેને વિશે દયા અને સ્નેહ થયા નહીં. તેમ કેવળ જે આત્મજ્ઞાની છે તે બ્રહ્મરૂપ થાય છે તો પણ તેને કુસંગનો પાશ જતો નથી ને ભગવાનને ભગવાનના ભક્તમાં દયાને સ્નેહ થતા નથી. માટે ભગવાનના ભક્તને તો માયક ઉપાધિનો સંગ મટી જાય છે તો પણ ભગવાન તથા ભગવાનના ભક્ત તેને વિશે અતિશય દયા અને પ્રીતિ વૃદ્ધિને પામે છે, પણ કોઈ રીતે દયા તથા પ્રીતિ ટળતી નથી, અખંડ રહે છે. એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે પધાર્યા. બહુ સરસ અદ્ભુત વાત છે મહારાજ કરી. મહારાજ કે આત્મસત્તારૂપ બની ગયો હોય, બ્રહ્મરૂપ બની ગયો હોય તોય પણ સત્સંગનો મહિમા સમજાણો હોય તો એને ભગવાનના ભક્ત પ્રત્યે દયાને સ્નેહ બે ટળતા નથી. અને મહારાજ કે બ્રહ્મરૂપ થયો હોય, અશ્વત્થામાની પેઠે બ્રહ્મરૂપ થયો હોય પરંતુ કુસંગનો પાશ જો લાગ્યો હોય તો એને ભગવાનના ભક્ત પ્રત્યે દયાને સ્નેહ રહેતા નથી. ભક્તો આમાં એક આશંકા થાય કે બ્રહ્મરૂપ જે વ્યક્તિ હોય, બ્રહ્મરૂપ જે વ્યક્તિ હોય એ તો ત્રણ ગુણથી પર થઈ ચૂકી હોય છે, ત્રણ અવસ્થાથી પર થઈ ચૂકી હોય છે. આવી જે વ્યક્તિ છે એ વ્યક્તિને માનો, સમજી શકાય વાત છે, માનો કે દયા અને સ્નેહ ભગવાનના ભક્ત પ્રત્યે ન રહે તો પછી કોઈમાંય ન રહેવો જોઈએ. અશ્વત્થામાને દયા અને સ્નેહ ભગવાન કૃષ્ણમાં નથી થયો, પાંડવમાં નથી થયો, પણ દુર્યોધનમાં થયો છે. સમજાય છે? દુર્યોધનમાં દયા આવી, ન આવે તો કોઈ જગ્યાએ ન આવવી જોઈએ. હકીકત તો સાચો બ્રહ્મરૂપ હોય એને તો ભગવાનના ભક્ત પ્રત્યે હોવી જ જોઈએ, પણ કદાચ માનો એ સ્થિતિનું ઉલ્લંઘી ગયો, અનુસંધાન ન રહ્યું તો પછી કોઈમાં ન રહેવી જોઈએ. દુર્યોધન પ્રત્યે દયા આવી, ભગવાન પ્રત્યે ન આવી તો પછી એને બ્રહ્મરૂપ કેવો કેમ? શંકા થાય એ વાત છે ને. બ્રહ્મરૂપ થાય અને દ્વેષ હોઈ શકે કોઈની પ્રત્યે, દ્વેષ હોઈ શકે, આને મારી નાખું ને કાપી નાખું ને ફાડી નાખું એ ભાવના બ્રહ્મરૂપ થયેલી વ્યક્તિને કોઈ દાડો હોઈ શકે? હે, શું કહો? અને હોય તેને બ્રહ્મરૂપ કહેવાય ન કહેવાય? તો અશ્વત્થામાને બ્રહ્મરૂપ શબ્દથી સંબોધ્યો છે તો એ બ્રહ્મરૂપ કયો હોય છે કહો? જબરદસ્ત શંકા છે ને શંકા. ભક્તો ખરેખર જે બ્રહ્મરૂપ બન્યો હોય ત્રણ ગુણ, ત્રણ અવસ્થા દેહના ભાવ થકી પર બન્યો હોય એને તો ભગવાનને ભગવાનના સંત પ્રત્યે જરૂર ભાવના રહે. જે પરમાત્માની ઉપાસનાના બળે, બરાબર યાદ રાખજો, ભગવાનના ઉપાસનાને બળે જે બ્રહ્મરૂપ બને છે, ભગવાનના ઉપાસનાને બળે જે બ્રહ્મરૂપ બને છે એને હંમેશા ભગવાનના ભક્ત કે ભગવાનના સંત પ્રત્યે દયા અને સ્નેહ રહેવાનો રહેવાનો રહેવાનો. પણ કેવળ સાધનના માધ્યમથી, બરાબર યાદ, કેવળ સાધનના માધ્યમથી બ્રહ્મરૂપ બન્યો હોય. હકીકત બ્રહ્મરૂપ શબ્દથી એને સંબોધવામાં આવે છે, પણ એ કેવો બ્રહ્મરૂપ? અશ્વત્થામાં બ્રહ્મરૂપ હતો. કેવો બ્રહ્મરૂપ હતો? ચિરંજીવી રૂપી, કે આ લોક રહે ત્યાં સુધી કાળ એનું કશું બગાડી શકે નહીં એવો બ્રહ્મરૂપ હતો. બરાબર સમજો, કેવો બ્રહ્મરૂપ હતો? કે આ સૃષ્ટિ જ્યાં સુધી રહે ત્યાં સુધી કાળ એનું કશું જ બગાડી ન શકે, અશ્વત્થામાં એવો બ્રહ્મરૂપ હતો. નહીં કે ત્રણ ગુણ ત્રણ અવસ્થા એથી પર બ્રહ્મરૂપ હતો. એવો જો બ્રહ્મરૂપ હોત તો એને ભગવાનના ભક્ત કે ભગવાનના સંત પ્રત્યે જરૂર દિવ્ય ભાવ રહેત, જરૂર દયા અને સ્નેહ રહેત. પણ એવો એ બ્રહ્મરૂપ થયો નહોતો. પણ એનું કાળ માયા બગાડવા સમર્થ નહોતી, એનું કાળ કશું બગાડવા સમર્થ નહોતું, એટલા માટે એને બ્રહ્મરૂપ શબ્દથી સંબોધ્યો છે. બાકી યથાર્થ બ્રહ્મરૂપ અશ્વત્થામાને કહી શકાય નહીં. બ્રહ્મરૂપ છે, મહારાજે બ્રહ્મરૂપ શબ્દ વાપર્યો, એ બ્રહ્મરૂપ શબ્દ આવા અર્થમાં વાપર્યો છે કે ચિરંજીવી સ્વરૂપને પ્રાપ્ત અશ્વત્થામાં કરી ગયો. તો એ પ્રાપ્ત કરવું કાંઈ સરળ નથી. એટલી બધી પ્રાપ્તિ કરી, પરંતુ ભગવાનની ઉપાસનાના બળે, ભગવાનના મહિમાના બળ વિના એણે પ્રાપ્તિ કરી, તો એનું હૃદય લુખું થઈ ગયું, ભીનું ન થયું. જેને અવલંબન કરી ભગવાનને ભગવાનના સંત કે ભક્ત પ્રત્યે દિવ્ય ભાવ, દયાને સ્નેહ રહ્યા હોય, એને બદલે ક્રૂર ભાવ પ્રગટ થયો છે. ભગવાનના ભક્તની રક્ષા કરવી જેની પાસે સામર્થ્ય હતી, રક્ષાને બદલે એને મારવા તૈયાર થયો છે. એમ ક્યારે થાય? તો કે સાધનનું બળ પ્રધાન થાય. ભક્તો, એક બહુ અદભુત સૂક્ષ્મ પોઈન્ટ છે કે મુમુક્ષુ બ્રહ્મરૂપ પરમાત્માને ઉપાસનાના બળે થાય, નહીં કે સાધનના બળે. ભગવાનની ઉપાસનાનું બળ જીવનના અંતિમ શ્વાસ સુધી રાખે કે મારી મહત્તા ભગવાન મને મળ્યા છે વતે જ છે, અને મારી મહત્તા આ ભગવાનના સંતો, આ ભગવાનના ભક્તો મળ્યા છે એ વતે જ છે, એ સિવાય મારી મહત્તા છે જ નહીં. આમ માને તો જ એને ભગવાનના સંત અને ભક્તની પ્રત્યે દયા અને સ્નેહ રહે. એ સિવાય પોતાના સાધનના બળે કરીને કોઈ પણને પોતાની મહત્તા સમજાય તો જરૂર એ નિષ્ઠોર બનશે, એને ભગવાનના સંત કે ભગવાનના ભક્તની પ્રત્યે ક્યારે દયા અને સ્નેહ પ્રગટ નહીં થાય. એ નિષ્ઠોર બનશે, એનું હૃદય કૂણું નહીં થાય પણ બરડ થશે. એનો મતલબ ભગવાન સ્વામિનારાયણની ભક્તિ કરતા કરતા, બરાબર યાદ રાખજો. નહીતર આપણા મનમાં એમ થાય આપણે તો મહારાજની ભક્તિ કરીએ છીએ ને આપણે ઉપાસના, એટલે આપણે તેવું થાય નહીં. પણ આપણી શક્યતા છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા કરતાય આપણને મહારાજ મળ્યા, મોટપ ન સમજાણે, ભગવાનના સંતો ભક્તોના સંગે આપણને મોટપ ન સમજાણે, અને કેવળ હું દાખલો કરું છું, આવું મહેનત હું કરું છું, મારા જેવું કોઈ નથી કરી શકતું, એ ભાવનાથી આગળ વધશું તો હૃદય તપાસજો, દિવસે દિવસે હૃદય કઠોર થતું જાય. ભગવાનના ભક્ત કે ભગવાનના સંત આપણને ગૌણ મનાતા જશે. અરે, ભગવાનના આચાર્ય મહારાજ ગૌણ મનાય જાય ને? હા, ગૌણ મનાઈ જશે. અને એની પ્રત્યે આપણે એક સામાન્ય મનુષ્યની ભાવના પ્રગટી જાય, સામાન્ય માણસ છે જેવા આપણે છે એવા એ છે. પણ એ ભગવાનનું અપર સ્વરૂપ છે. ભગવાનના સાચા સંત એ ભગવાનનું સ્વરૂપ તુલ્ય છે. એ ભાવના છે એ ખતમ થઈ જાય અને એક સામાન્ય ભાવના થઈ જાય છે. અને પછી ભગવાનના ગમે એવા સંત હશે બ્રહ્મનિષ્ઠ, તો એને બાવા શબ્દથી સંબોધવા આપણને જરાય કઠણ નહીં પડે. તમે તો બાવા, તમને શું ખબર પડે? આ શબ્દથી સંબોધવું જરાય આપણને કઠણ નહીં પડે. ક્યારે? ભગવાનની મહત્તા વતે આપણને પોતાની મહત્તા નહીં સમજાય ત્યારે. ભગવાનના ભક્ત હશે, ગમે એવો ભક્ત હશે, તોય પણ જો ભગવાનની ઉપાસનાને બળે, ભગવાનના સંત અને ભક્તના મહિમાને બળે આપણે સ્થિતિ પ્રાપ્ત નહીં કરીએ, તો ગમે એવા શ્રેષ્ઠ ભક્ત હશે તો એમ થાય ગ્રહસ્થને શું ખબર પડે? ગ્રહસ્થો તો આવો લોંધા જેવા, એવો સંકલ્પ થઈ જશે જો એને ભગવાનને ભગવાનના સંત કે ભગવાનના ભક્તની મહત્તાથી પોતાની મહત્તા નહીં સમજાય. તો જો મનમાં એમ થાય હું સાધન કરું એમ. ભક્તો, મોક્ષને માર્ગે સ્વામી વાતમ લખ્યું, સાધનની કોઈ હેસિયત નથી. એટલે એનો મતલબ એમ નથી સાધન ન કરવા. ભગવાન સ્વામિનારાયણ કીધું એમ તો કરવું, પણ એ સાધન નથી, એ તો ભક્તિ છે એમ મહારાજે અંત્યને 21માં કીધું. ભગવાને કીધું એમ કરવું એ તો ભક્તિ છે. પણ ભક્તિ ક્યાં સુધી રહે? મહારાજે કીધું એમ હું કરું તો નિર્વાસનિક થાવ અને પરમાત્માને પામી શકું, આમ સંકલ્પ રહે ત્યાં સુધી ભક્તિ છે. બાકી આ સાધન મારા માટે કરવા ક્યાંય કઠણ નથી, હું કરું, આમ હું કરી નાખું અને આમ કરવાથી હું શુદ્ધ બની જાઉં, એમ સંકલ્પ ઉઠે એમનામ સાધન છે. અને એવા સાધન કરતાં કરતાં જીવને કદા અબજો જન્મ વીતી જાય તોય પણ જન્મ મરણ થકી રહિત થઈ શકે નહીં. બરાબર યાદ રાખ, કોઈ દી જન્મ મરણથી રહિત થઈ શકે નહીં. માટે ભગવાન, ભગવાનના આચાર્ય મહારાજ, ભગવાનના સંતો, ભગવાનના ભક્તોને જોઈ જોઈ હૃદય ગાંડું થાય, ગદગદ દિલ થાય, એવું કરશું તો દયાને સ્નેહ કોઈ દાડો ટળશે. સાધનના બળને એકવાર પોટલું વાળીને મૂકી દીધા સિવાય છૂટકો નથી. સાધનના બળના અહંકારને પોટલું વાળીને મૂકી દીધા સિવાય ક્યારે દિવ્ય ભાવ પ્રગટનારો નથી, તો ખુવાર થાય અનશ્વત્થામાવાળી દિશાની થાય છે. સાધન ઘણા હતા, ચિરંજીવી પદ સુધી પહોંચી શક્યો પરંતુ ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરી શક્યો નહીં. એમ કેવળ સાધનનો અહંકાર રાખનાર ક્યારે ભગવાન કે ભગવાનના આચાર્ય મહારાજ કે ભગવાનના સંત કે ભગવાનના ભક્ત એનો રાજીપો પ્રાપ્ત કરી શકે નહીં. પોતે એક ચાંદ્રાણી કરે, એક ધારણા પારણા કરે, થોડું ઘણું ભજન કરે, ત્યારે ત્યાંના મનમાં એમ સંકલ્પ થાય કે આચાર્ય મહારાજ આવું નથી કરતા, આપણે કરીએ છીએ, માટે પૂજનીય છે તો આપણે એથી કમ નથી. તરત સંકલ્પ થાય, અરે જરાક સાધન કરશે તરત મનમાં એમ એ સાધુ હું સાધુ નથી, એના નાના મોટાની મર્યાદા ચૂકવા માંડશે. અને આટલું નહીં, ત્યાંથી આગળ જશે, એ મોટા ભલન કહેવાય, એના કરતાં હું શ્રેષ્ઠ જ, હું કરી શકું એ કરી શકતા નથી, એમ સંકલ્પ તરત મુમુક્ષુને ઉઠશે જ્યારે સાધનનો અહંકાર ફૂટશે. પણ મનમાં એમ નહીં મનાય એ બધા વતે મારી મહત્તા છે એમ નહીં મનાની જબરજસ્ત મુમુક્ષુને ખોડ જાય છે. માટે સાધન કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે કરવા, સાધન કેવળ ભગવાનના આચાર્ય મહારાજ, ભગવાનના સંત અને ભગવાનના ભક્ત પ્રસન્ન થાય અને રાજી થાય એટલા માટે કરવું. ભક્તો દોષ માત્ર ટળવાનું મુખ્ય કારણ સાધન નથી, પણ સાધન કરવાથી ભગવાન કે ભગવાનના સંત કે ભગવાનના આચાર્ય મહારાજ કે ભક્ત રાજી થાય એટલા માટે આ લખવું લખજો. યા સમજાય, સાધનનું ફળ જે રાજી થાય અને રાજી થાય ને ત્યારે દોષ ટળે. મહારાજે મધ્યના સાતમાં કીધું મહારાજને કે મારા સ્વભાવ ટાળવાની ઈચ્છા તો છે પણ નથી ટળતા, વૈરાગ્યની ખોટ છે કેમ કરું? ત્યારે મહારાજ કે મોટા સંતની સેવા કરે અને ભગવાને જેમ કીધું એમ મંડ્યો રહે એટલાથી દોષ ટળી જાય એમ મહારાજ ન કીધું, પછી શબ્દો ઉમેર્યો. એવાની ઉપર ભગવાનની કૃપા થાય છે અને કૃપા થાય ત્યારે દોષ ટળે છે. માટે સાધનનું ફળ પ્રસન્નતા થાય અને પ્રસન્નતા જ્યારે થાય ત્યારે દોષ ટળે છે, નહીં કે કેવળ સાધનથી ટળે છે. મહારાજ કે આવી જ એને સમજણ થાય એને ભગવાનના સંત કે ભગવાનના ભક્ત પ્રત્યેથી ક્યારે દયા અને સ્નેહ ટળતા નથી. ઇતિ વચનામૃતમ અંત્ય પ્રકરણનું ત્રીજું થયું, એની સાથે આપણી કથાનો ટાઈમ પણ અહીંયા પૂર્ણ થાય છે. સહજાનંદ સ્વામી મહારાજ.